गाथा क्रमांक 137 नाम थी छूटे मोह मुक्ति ज्ञान कथे अने अंतर छूटो नमो ते पामर प्राणी करे मात्र ज्ञानी नो द्रो टीका मुक्ति निश्चय मुख वचनों कहे छे અને અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કેવડાવાને કામનાએ સાચા જ્ઞાની પુરુષોનો દ્રોહ કરે છે. ઉપસહાની ગાથામાં પરમ કૃપાળુ દેવે જૈન દર્શનના માર્મિક સિદ્ધાંતો અલૌકિક રીતે મૂક્યા છે. આ સિદ્ધાંતો સમજ્યા વગર સમ્યક પ્રકારની સાધના થઈ શકશે નહીં. વ સાધન બાર અનંત કયો તદપી કચો હાથ હજુ ન પર્યો અબ ક્યો નો વિચાર હતે મન સે કછું ઓર રહા ઉન સાધન સે. આથી જબરી શિખામણ બીજી કોઈ હોઈ શકે નહીં. તમે કંઈ કર્યું જ નથી તેમ નથી, પણ જે કંઈ કર્યું છે તેનું પરિણામ હાથ લાગ્યું નથી. ચાલ્યા ખરા પણ ગામ ના આવ્યું, દળ્યું ખરા પણ લોટ ના મળ્યો. કારણ કે આંધળી ધરે અને વાછડ ઉચારે. આપણી પણ હાલત એવી જ કંઈ છે. અનંતકારના પરિભ્રમમાં તપ જપ અનુષ્ઠાન નવ તત્વોનો અભ્યાસ આચાર્યપણું વગેરે કર્યું, સાહેબ ઓછું નથી કર્યું પણ પરિણામ નથી આવ્યું. કંઈક બાકી રહી જાય છે, તેના તરફ કૃપાળુ દેવ ધ્યાન દોરે છે. ધ્યાન આપો તો ધ્યાન દોરે, પણ ધ્યાન આપો તો ને
મૌલિક સૂત્રો સમજી લેવા જેવા છે. આગળની ગાથાની પુનરાવર્તિ કરી લઈએ. અંબાલાલભાઈએ સંક્ષિપ્ત ટીકા લખી છે અને આ ટીકા પરમ કૃપા દેવની નજર તળે નીકળી ગઈ છે. એટલે સત્ય જ ગણાય. સદગુરુ યજ્ઞા તીન દશા છ આવશ્યક, તપ જપ વ્રત અનુષ્ઠાન જીમ બીમ જીનાગમ આ બધા આત્મસાધનાના નિમિત્ત કારણ છે. લાકડામાં અગ્નિ છે તો લાકડાને સામે રાખી જોયા જ કરો તો લાખો વર્ષે પણ અગ્નિ પ્રગટ નહીં થાય. ત્યાં ઘસારો જોઈશે, ઘસારો આપશો તો લાકડામાંથી છુપાયેલો અગ્નિ પ્રગટ થશે. આ અગ્નિનું હોવું તે ઉપાદાન કારણ અને ઘસારો આપવો તે નિમિત્ત કારણ. બીજ પડ્યું છે પણ ખીલ્યું નથી, કારણ કે ખેતરમાં વાવ્યું નથી. ઉપાદાન કારણ છે બીજ અને ખેતર. ખેડૂત પાણી તે નિમિત્ત કારણો છે. નિમિત્ત કારણ અનુકૂળ મળવું જોઈએ તે મહત્વની વાત છે. બીજને ખીલવા તમે ગ્રેનાઇટ વાપરશો તો તેના ઉપર નહીં ખીલે. લાખો રૂપિયા હોય અને રણમાં ભૂલા પડ્યા હોય, તરસ લાગી હોય, પ્રાણ કંઠે આવ્યા હોય, લાખો રૂપિયા મારી પાસે છે તેવો ફાંકો હોય, પરંતુ એક ઠંડા પાણીનો ગ્લાસને મળે તો લાખો રૂપિયા જશે અને મોતના મુખમાં પણ જવું પડશે. અહીં લાખો રૂપિયા કરતાં પાણીનો ગ્લાસ વધારે કિંમતી છે. એ સમયસર મળવો જોઈએ. માટી પડી છે પણ ચાકડો જોઈએ, દંડ કુંભાર પણ જોઈએ તો ઘોડો બને. તેમ આત્મા છે, આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર છે. તે ઉપાદાન કારણ છે પણ તે સફળ થયું નથી. કેમ? તો નિમિત્ત કારણ મળ્યું નથી. નિમિત્ત કારણ મળ્યા સિવાય કાર્ય થયું નથી. પરાણે નિશ્ચય નહીંમાં નિમિત્તનો સ્વીકાર કરવામાં આવે છે. નિમિત્ત હાજર હોય જ. વસ્તુ તત્વ છે તે અસર કર્યા વગર રહેતું નથી. દેવચંદ્રજી મહારાજે એક શબ્દ વાપર્યો, પુષ્ટાલંબન. પુષ્ટ એટલે મજબૂત અને આલંબન એટલે ટેકો આપનાર આધાર. અમે આત્મા છીએ તે ઉપાદન કારણ છે. જ્ઞાન દર્શન ચારિત્ર અમારું સ્વરૂપ છે. અમારે બહારના કોઈ અવલંબન સાધનની જરૂર નથી. એમ કહી નિમિત્ત કારણનો જો ત્યાગ કરે તો સિદ્ધપણામે પામી શકશે નહીં. ઘટના નહીં ઘટે, કાર્ય નહીં થાય, અવસ્થા પ્રાપ્ત નહીં થાય અને ભ્રાંતિમાં રહે. પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. સિદ્ધત્વને પામી શકતો નથી અને ભ્રાંતિમાં જ સ્થિત થઈ જાય છે. આવી ભ્રાંતિ જેને થઈ છે તેને સમજાવવો ઘણો મુશ્કેલ છે. એક ભાઈ કહે છે કે મારા પેટમાં આંતરડા છે જ નહીં. કેટલા વર્ષથી આવું થયું છે? 20 વર્ષથી. આવું તો કેવી રીતે પચે? એ જ કૂપીની વાત છે. ડૉક્ટરો કહે છે આંતરડા છે પણ હું માનતો નથી. આ ભ્રાંતિ. અજ્ઞાન દૂર થાય પણ ભ્રાંતિ દૂર ન થાય. અજ્ઞાન અણસમજણ છે, ભ્રાંતિ ભ્રમણા છે. એક વાણીઓ બડાઈ કરતો હતો કે મને રાત્રે 12 વાગે પણ સ્મશાનમાં જવું હોય તો ડર ન લાગે. થોડા મિત્રો ભેગા મળ્યા અને તેમને કહ્યું કે તમે રાત્રે 12 વાગે તે 1 કિલો ખોળી આવો, અમે સવારે જઈને જોઈ આવશું. તો કહે કે ભલે ગયો તો ખરો, કિલો અથડો લઈને પણ કિલો ખોડવા ગયો ત્યારે કિલ્લા નીચે તેનું ધોતિયું આવી ગયું, જેવો ઊભો થયો કે પકડાઈ ગયો, ઊભો ન થઈ શકે. તેને થયું કે ભૂત લાગે છે, બૂમા બૂમ કરી મૂકી હું પકડાઈ ગયો છું, બચાવો. બહાર મિત્રો ઊભા હતા, તેમને થયું આ વાણીઓ ડંફાસ મારે છે, આ ભૂતની ભ્રાંતિ છે, રમણા ભાંગ્યા વગર કામ નહીં થાય. સદગુરુ મળે છે તે આપણી બધી ભ્રમણાઓ દૂર કરે છે, ભ્રમણાઓ વધારે તે સદગુરુને અસદગુરુ ઉપાધિ વધારે છે. જૂની 100 ભ્રમણાઓમાં 5નો ઉમેરો કરે છે. અખાએ કહ્યું કે જ્ઞાન પાસે હતું, બોલતો તો એટલે અચ્છેર થયું, ગુરુ થયો એટલે પણોસેર થયું, સદગુરુ થયો એટલે બંધ ગયું. આ ભ્રમણા
નિમિત્ત કારણ ઉપાદાન કારણમાં કારણત્વને જગાડીને ઉપાદાનમાં સિદ્ધત્વનું જે કારણ થવું જોઈએ એ કારણત્વમાં સહાયક બને છે. નિમિત્ત કારણનું આટલું જ કામ છે, પછી તે તમારી સાથે રહેતું નથી. જેમ ઘડો બન્યા પછી બજારમાં વેચવા મુકાયો અને તમે તેને ઘેર લઈ આવ્યા તો કુંભાર સાથે આવે, દંડ અને ચાકડો ભેગા આવે ના. ઘડો બનતો હોય ત્યારે તે બધાની હાજરી જરૂરી છે, પછી તેઓ સાથે આવતા નથી. ઉપાદાન કારણમાં આત્મામાં કાર્ય થઈ જાય પછી સદગુરુ સાથે આવતા નથી, કોઈ બાહ્ય કારણો પણ સાથે આવતા નથી, પણ જ્યારે કાર્ય થાય ત્યારે તેમની હાજરી અનિવાર્ય છે. સાચા નિમિત્તનો નિષેધ કરવા માટે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહી નથી. ઉપાદાન કારણ અજાગ્રત છે, તે હોવા છતાં કામ થતું નથી, વિકાસ થતો નથી અને બનાવ બનતો નથી, સિદ્ધત્વ પ્રગટ થતું નથી. કેમ કે કોઈ નિમિત્ત મળ્યું નથી અને નહીં મળે ત્યાં સુધી કામ નહીં થાય. સાચું નિમિત્ત મળ્યા પછી નિમિત્તને અવલંબીને ઉપાદાનને સન્મુખ થવું અને પુરુષાર્થ કરવો, એ કરવાથી સિદ્ધત્વ પ્રગટ થાય. તમને થશે કે શું કરવા આગળ છો, સરળ રસ્તો બતાવવાનો, તો માળા ગણી લે તો કામ થઈ જશે. આજે પેન્ડિંગ રાખ્યું ને તેનું આ પરિણામ આવ્યું. સિદ્ધાંતને જાણ્યા વગર સાધના નહીં થાય, સિદ્ધાંતો જાણવા પડશે તો ઉપાદાન કારણ આત્મામાં કાર્ય થાય છે. સિદ્ધત્વ આત્મામાં છે, સિદ્ધત્વનું કાર્ય થાય તેના પહેલાં આત્મા છે અને કાર્ય થઈ ગયા પછી પણ આત્મા છે. નિમિત્ત કારણ અહીંયા છે, અનંત સિદ્ધો સિદ્ધ શિલા પર ગયા છે, ત્યાં જિનબિંબ છે, સદગુરુ છે, તપ જપ વ્રત અનુષ્ઠાન છે ના, એ બધા ગયા. કારણો અહીં છે પણ તે કારણો વગર કામ ન થાત. એ કામ થયું એટલે ગયા, કામ થયા પહેલાં તમે ના પાડો કે અમારે જરૂર નથી તો કામ નહીં થાય. લાકડામાં અગ્નિ છે, ઘસારો આપો, એમાં પેટ્રોલ નાખો, દીવાસળીથી સળગાવો તો અગ્નિ પ્રગટ થશે. પહેલાં આ બધાની ના પાડો તો કાષ્ટમાં અગ્નિ પ્રગટશે નહીં. પુરુષાર્થ રહિત ન થવું અને અનુકૂળ નિમિત્ત પ્રાપ્ત કરીને ઉપાદાન કારણમાં રહેલી કારણતા પ્રગટ કરવી અને કારણતા પ્રગટ કરીને ઉપાદાનમાં રહેલ મૂળભૂત શક્તિઓનો આવિર્ભાવ કરવો, એ કામ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને સાથે મળે ત્યારે થાય. સાધનોની જગ્યાએ મહત્વના છે.
કોઈ પણ ડૉક્ટર MS સર્જન હોય, દુનિયામાં પ્રખર પ્રખ્યાત હોય, તેની બધે નામના હોય, તે એમ કહેશે કે મારે સાધનોની જરૂર નથી, ઓપરેશન માટે જે પ્રકારના સાધનો જોઈએ તે તો જોઈએ જ, કોઈ ચપ્પુ કે છરી કામ ન લાગે. ઓપરેશન કર્યા પછી સાધનો તેની જગ્યાએ બધા સાધનો ભેગા કરી ઘોડે બંધાવતા નથી કે સાધનો પણ લેતા જાઓ. સર્જનમાં ઓપરેશન કરવાની ક્ષમતા છે, તેમ આત્મામાં સિદ્ધત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, પણ તે પ્રાપ્ત કરવા 2 અનુકૂળ કારણો મુખ્યત્વે કહ્યા છે, સદગુરુ આજ્ઞા અને જીન દશા. બધા કારણોમાં આમાં સમાઈ જાય છે. વિતરાગ દશાનો વારંવાર વિચાર કરવાથી વિતરાગ દશા પ્રાપ્ત થાય છે.
જો નર નિષદ્ધિને જાય વિચારત वो नर हो गए वही स्वरूपे। तमे वितरागता नो विचार करशो तो तमने वितरागता प्राप्त थशे। आवी जिंदशा अने सद्गुरु आज्ञा बंने निमित्त कारणों थी उपादान कारण में कारणता प्रकट थाय।
बस जे शुरू कर्यु छे आ प्रवचन એમાં આગલી ગાથાનું થોડું અનુસંધાન લીધું છે। આગલી ગાથામાં જે નિમિત્તનો ત્યાગ કરે છે એ સિદ્ધત્વને પામતો નથી અને ભ્રાંતિમાં સ્થિત રહે છે। એ વાત એટલી બધી મહત્વની છે કે એમાં સિદ્ધાંત સમજાવ્યો છે કે ઉપાદાન ઉપાદાન બધું બરોબર છે પણ ઉપાદાન કારણતા પ્રગટ કરવા માટે નિમિત્ત જોઈએ। જેમ કોઈ પણ જગ્યાએ કહ્યું કે ભાઈ અગ્નિ પ્રગટે પણ એને દિવાસળીનો ઘસારો તો આપવો જ જોઈએ, એમ બધી વસ્તુ બરી જ બરોબર છે પણ ઉપાદાનમાં રહેલું જે કારણ છે એ ઉપાદાન કારણત્વને જગાડવાથી સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે। આ ભ્રાંતિ જ્યાં સુધી હોય કે નિમિત્ત છે એ પર છે, નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત વિના ચાલે વગેરે વગેરે, એ બધી ભ્રાંતિ છે। અહીંયા જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ એ ઉપાદાન અજાગૃત છે અને નિમિત્તનો નિષેધ કરવા માટે શાસ્ત્રમાં ઉપાદાનની વ્યાખ્યા કીધી નથી, પણ કોઈ નિમિત્ત મળ્યું નહીં ત્યાં સુધી કામ થયું નહીં, અને સાચું નિમિત્ત મળતા ઉપાદાન નિમિત્તની સન્મુખ થયું। સન્મુખ થયું એટલે એનામાં રહેલી કારણતા પ્રગટ થઈ છે। આત્મા છે બધું બરોબર છે પણ છતાં આત્મા સિદ્ધ થતો નથી, તો એનામાં જ્ઞાન દર્શન ચારિત્રની જે કારણતા છે એ કારણતા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આત્મા હોવા છતાં એ આત્મા સિદ્ધત્વને પામતો નથી, એટલે એના અનુકૂળ નિમિત્તની અંદર અહીંયા મૂક્યું છે સદગુરુની આજ્ઞા અને જીનની દશા। આ નિમિત્ત સાથે આવતા નથી સિદ્ધત્વ થાય ત્યારે, ઉદાહરણ સરસ આપ્યું છે સમજાવ્યું છે કે સિદ્ધલોકની અંદર કાંઈ જીન બિંબ નથી અને ગુરુ પણ બેઠા નથી, પરંતુ અહીંયા જરૂર હતી સિદ્ધત્વ પ્રાપ્ત થયા પહેલા આ બધા તીર્થંકરોની સામે આ જીન દશા અને ગુરુ આજ્ઞા એ બે આવશ્યક હતી। એટલે એ સમજી લેવું પડે કે ઉપાદાનની અંદર રહેલી યોગ્યતા પ્રગટ થવી જોઈએ, માત્ર ઉપાદાન ઉપાદાનનો કક્કો કુટા કરીએ એનો અર્થ નથી। ઉપાદાનમાં રહેલી જે યોગ્યતા છે એ યોગ્યતા પ્રગટ કરવા માટે યોગ્ય ઉચિત નિમિત્ત એને મળવું જોઈએ, અને એને માટે શબ્દ પ્રયોગ મૂક્યો છે પુષ્ટાવલંબન। પુષ્ટાવલંબન કે જે અવલંબનથી ઉપાદાનની કારણતા જે છે એ જ પ્રગટ થાય। દાખલા તરીકે ઘણા નિમિત્ત મળે તો એનાથી આત્મામાં સદગુણ પ્રગટે, દયા છે, શાંતિ છે, આવા બધા ગુણો પ્રગટે, પરોપકાર છે, પણ સિદ્ધત્વ ન પ્રગટે, સમજી લેવું જોઈએ। ઘણા ધર્મો છે, ઘણી ક્રિયાઓ છે, એ બધી આત્મા કરે છે, એનાથી પુણ્ય થાય, એનાથી સદગતિ થાય, એનાથી જીવના જીવનમાં કંઈ થોડીક સજ્જનતા આવે, પણ સિદ્ધત્વ ન આવે। સિદ્ધત્વ એક કારણ છે, મોક્ષનું કારણ દર્શન જ્ઞાન અને ચારિત્ર છે, એ જેનાથી પ્રગટે, એ કારણતા જેનાથી પ્રગટે એ નિમિત્ત જ ત્યાં પુષ્ટાવલંબન તરીકે આવશ્યક છે। માટે અહીંયા કહ્યું કે વિતરાગતા આ એક મોટું કારણ છે। જો વિતરાગતાનું સતત ચિંતન રહેતું હોય તો વિતરાગતા પ્રગટ થાય। વિતરાગતા માટેની પહેલી ભૂમિકા છે વિરતિ। જેમ જેમ બોધ સાંભળે, સ્વાધ્યાય કરતો જાય, સત્સંગ કરતો જાય, પરિણામ શું આવવું જોઈએ? વિરતિ. જો વિરતિના પરિણામ થતા નથી, વિરતિ એટલે શું? આસક્તિનો ત્યાગ, મમત્વનો ત્યાગ. જગતના કોઈ પણ પદાર્થના એ સંગમાં આવે, સંયોગમાં આવે, તો પણ એ પદાર્થ પ્રત્યે એને આસક્તિ ન થાય, મમત્વ ન થાય, મોહ ન થાય. આ વિરતિનું પરિણામ છે. હતું જેટલા પદાર્થો પ્રત્યે હતો એ પણ તૂટતો જાય, અને તૂટતો જાય એટલે પછી એને આખા જગત પ્રત્યે ઉદાસીનતા થાય. જગતમાં રહેવા છતાં જગત સાથે એ મોહથી જોડાયેલો ન હોય, પદાર્થોની વચ્ચે હોવા છતાં એ આસક્તિ અને મમત્વથી બંધાયેલો ન હોય. આ છે વિરતિ. એક ચીજ પ્રત્યે પણ જરા એને એનું મન ત્યાં ચોટ્યું ન હોય, ગમે તેવી ચીજ હોય તો પણ એના પ્રત્યે એને કોઈ આસક્તિનો ભાવ, મમત્વનો ભાવ, મારાપણાનો ભાવ, આ મારે જોઈએ છે, આવું મને ખપે, એક પણ વિકલ્પ ત્યાં છે નહીં. આ વિરતિનું પરિણામ છે. નવી વર્ત બાંધવાના પદાર્થો સાથેના મોહ બાંધવાની વાત તો જુદી હોય, એ પણ છૂટે. આજે હજાર ચીજ સાથે જોડાયેલો છે તો જેમ જેમ એ સ્વાધ્યાયમાં, સત્સંગમાં આગળ વધતો જાય, ચિંતનમાં આગળ વધે, તેમ તેમ એની દરેક વસ્તુ સાથેનો એની વિરતિના પરિણામ થતા એને ઉદાસીનતા આવતી જાય. એ જ્યાં જોડાયેલો છે એની સાથે ધીરે ધીરે છૂટી જાય, ત્યાં સુધી કે છેવટે એને પોતાના શરીર પ્રત્યેનો પણ રાગ રહે નહીં, એ દેહથી પણ ભિન્ન થઈ જાય. આ વિરતિનું પરિણામ છે, આ વિતરાગતાની અસર છે. આ વિતરાગતા એ પરિણામની છેલ્લી અવસ્થા છે, પણ એનો પ્રારંભ ક્યાંથી થાય છે? વિરતિ. વિરતિનું પરિણામ થાય એટલે વૈરાગ્ય આવ્યા વિના રહેવી. બસ આ વૈરાગ્ય હોય એને એ વસ્તુનો ત્યાગ કરવામાં કઈ મુશ્કેલી નહીં, એનું કષ્ટ નથી થતું. એને વૈરાગ્ય ન હોય અને તો જ પદાર્થનો ત્યાગ કરવો, એ આંખમાં પાણી લાવી દે. પોતાને દેવું ન હોય અને દેવું પડે, ત્યાગ કરવો પડે તો શું થાય? આવું સંસારમાં ઘણી વાર બનતું હોય છે, ત્યારે એને કસક એની બરોબર લાગે, કારણ કે ત્યાગ નથી, અને ત્યાગ કરતા પહેલા જે વૈરાગ્ય હોવો જોઈએ એ નથી. વૈરાગ્ય નથી એનું કારણ વિરતિના પરિણામ ક્યારેય થયા નથી. વિરતિના પરિણામ વિના વૈરાગ્ય આવે જ નહીં, અને વિરતિના પરિણામ એને આ જ્ઞાન વિના ન થાય. આખો ક્રમ જો સમજાઈ જાય વિતરાગતાનો, વિતરાગતાનો ક્રમ સમજાઈ જાય તો એને પ્રત્યેક ક્રિયા પોતાને કરવી ત્યારે એમાં કશું ઓર રહાવું ને સાધન છે શું રહ્યું, કે સાધન કરતી વખતે પણ સાધન પ્રત્યેનો રાગ રહેવો જોઈએ નહીં, સંસારના પદાર્થો પ્રત્યેનો મોહ રહેવો જોઈએ નહીં. એ વાત કરી અને 137મી ગાથા, કેમ કે હવે કેવું છે કે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, એ પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રો. આગળ વાંચીએ
136મી ગાથાની પુનરાવૃત્તિ કરીને હવે 137મી ગાથાની શરૂઆત કરીએ છીએ. કઠોરમાં કઠોર વાત જ્ઞાની પુરુષો મધુર ભાષામાં કહે છે, આપણા લમડે ફટકો માર્યો છે, તમે વ્યવહારમાં બોલો છો ને તો ઉઘડો લીધો. અહીં જ્ઞાની થઈને બેઠેલાનો 137મી ગાથામાં ઉઘડો લીધો છે, માફ કરજો. અહીં ઘણા જ્ઞાનીઓ હશે અને એમ કહે છે કે જ્ઞાન આવીને કરે શું, ફક્ત ચર્ચા કરે, હજારો માણસો ભેગા થાય અને પોતે પ્રવચન આપે, ભાષણ કરે, બધા કહે છે વાહ વાહ, ગુરુ મહારાજ કેવું સરસ બોલ્યા, જે બોલ્યા તે પણ તને શું ફાયદો થયો. શાસ્ત્રો કહે છે જ્ઞાન આવીને શું કાર્ય કરે છે તે સમજી લો, સૂર્ય આવે તો અંધકાર દૂર થાય, બિલાડી આવે એટલે ઉંદરો પલાયન થાય, ભોરિંગ નાગ ચંદનના વૃક્ષને વળગી રહ્યો હોય પણ ગરુડ આવે એટલે ચૂપચાપ ચાલ્યા જાય, જ્ઞાન આવીને કરે છે શું?
જ્ઞાન કળા ઘટવાસી જાકો, જ્ઞાન કળા ઘટવાસી, તન ધન સ્નેહ રહો નહી વાકુ, ક્ષણ માં ભયો રે ઉદાસી જાકુ, જ્ઞાન કળા ઘટભાસી, હું અવિનાશી ભાવ જગત કે, નિશ્ચય સબ હી વિનાશી જાકુ, જ્ઞાન કળા ઘટભાસી.
એસી ધાર ધારણા ગુરુગમ અનુભવ માર્ગ પામી, મેં મેરા એ મોહ જનિત જસ, એસી બુદ્ધિ પ્રકાશી, તે નિસંગ પગ મોહ શીસ દે, નિશ્ચય શિવપુર જાસી, નાન કળા ઘટપાસી જાકુ, નાન કળા ઘટપાસી. બસ કિરણજી મહારાજ બોલ્યા છે.
જરા એક મિનિટ, આનંદ બ્રહ્મજીનું પદ છે કે જ્ઞાન કળા છે. જીવનમાં જ્ઞાન જેને કળા, જેને જીવનમાં જ્ઞાન કળા આવે છે એને શું થાય? તો કે તન ધન સ્નેહ રહ્યો નહીં વાકુ, એને તનમાં ધનમાં સ્નેહ આસક્તિ મોહ પ્રેમ રહ્યો નહીં, ક્ષણમાં ભયો રે ઉદાસી. આ જ્ઞાન જેને જ્ઞાન કળા જેનામાં આવી છે એ ઉદાસ થાય છે. હું અવિનાશી ભાવ જગત કે, નિશ્ચય સબહી વિનાશી, હું તો અવિનાશી છું. આ જગતના તમામ સંગી પદાર્થો, સંયોગોના પદાર્થો, ચીજ વસ્તુઓ એ બધી તો નિશ્ચિત વિનાશી છે, આ બધી નાશ પામવા વાળી છે, અને પોતે કેવો છે? અવિનાશી. અવિનાશી છે એટલે મરે છે, એ શરીર મરે છે, એ પણ જગતનો ભાવ છે, વિનાશી સંયોગ છે, શરીરે પોતે નથી, આપણને જલ્દી બેસતું નથી કે હું અવિનાશી. તો હું અવિનાશી એટલે નથી મરવાનો, તો તું નથી જ મરવાનો. પણ તો મરે છે એ કોણ છે? મરે છે શરીર, એ વિનાશી છે, એ જગતનો ભાવ છે, જગતના પદાર્થો છે, એ પૂતગલના પદાર્થો છે, એ તું નથી, એ તારું સ્વરૂપ નથી. નિશ્ચય વિનાશી એસી ધાર ધારણા ગુરુગમ અનુભવ મહારાજ પાસે, આવી ગુરુ પાસેથી એને ધારણા મળે છે, ગુરુગમ મળે છે. એ મેં મેરા એ મોહ જનિત જસ એસી બુદ્ધિ પ્રકાશી, આ જેને હું મારું મારું કહું એ તો મોહ જનિત બુદ્ધિનું પરિણામ છે, જ્ઞાનનું પરિણામ નથી. શેનું પરિણામ છે? કઈ? મોહ જનિત બુદ્ધિ. બુદ્ધિ જ્ઞાનથી મળેલી બુદ્ધિ નથી, મોહથી જે બુદ્ધિ ડેવલપ થઈ છે એથી એને એ તે નિસંગ પગ મોહ શિષ દે નિશ્ચય શિવપુર જાસી. એ જો બંધ એનું નિસંગ થઈ જાય તો શિવપુર ચોક્કસ જવાનું થશે, જ્ઞાન કળા ગઢ પાસે. આ એને આનંદ ઘનજી મહારાજનું ત્યાં પદ મૂક્યું છે. આખો વિરતી માર્ગ, ગુરુગમ શું છે, ગુરુ પાસેથી જ્ઞાન મળે તો પરિણામ શું થાય, વૈરાગ્ય ઉપશમ અને ઉદાસી સિવાય શું પરિણામ આવે, ચારે બાજુ હો હા ધમાધમ દેકારો છે, એ પરિણામ ગુરુના બોધનું હોય તો હજી એને વૈરાગ્યનું પરિણામ નથી, તો ગુરુ પણ સાચા મળ્યા નથી, ઉદાસ થયો નથી. ગુરુ જ ઉદાસ ન હોય તો આ ઉદાસ ક્યાંથી થાય? આગળ
ચિદાનંદજી મહારાજ બોલ્યા છે, સૂર્યની હજાર કળા છે, તેમાંથી એક કળા પ્રગટ થાય તો ધરતી ઉપરથી અંધકાર દૂર થઈ જાય, તેવી રીતે જ્ઞાનની પણ હજારો કળા છે, તેમાંથી એક કળા પણ પ્રગટ થાય તો જ્ઞાનીનો જ્ઞાનીમાં મોહ કે અજ્ઞાન રહેતા નથી, મોહ અને જ્ઞાન બંને સાથે રહી શકતા નથી. 12મો ચંદ્રમાં વરકન્યાની કુંડળી મેળવે ત્યારે જ્યોતિષી કહેતો હોય છે કે મેળ નહીં પડે, બંનેને બારમે ચંદ્રમાં છે. જ્ઞાન અને મોહને મેળ પડતો નથી, કાં તો જ્ઞાન હશે કાં તો મોહ હશે. જ્ઞાન આવતાની સાથે જ એટલે કે જ્ઞાન આવ્યું નથી કે મોહ ગયો નથી. લોકો આશ્વાસન આપે છે કે તે ધીરે ધીરે જશે, પરંતુ ધીરે ધીરે જાય તે જ્ઞાનનું કામ નથી. સમય સારથીમાં કહ્યું છે કે સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું તેનામાં એક પરમ વૈરાગ્યની શક્તિ અને બીજી સમ્યક જ્ઞાનની પ્રચંડ શક્તિ છે. સંસાર સંબંધમાં કોઈ વિકલ્પ તેનામાં ન ઉઠે આ વૈરાગ્યની શક્તિ છે. જગતના પદાર્થો ખુલ્લી આંખે જોવા છતાં તેના પ્રત્યે આકર્ષણ ન થાય એ વૈરાગ્યની શક્તિ છે. દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય છતાં મૂંઝાય નહીં એ વૈરાગ્યની શક્તિ છે. સુખની છોડો ઉછળતી હોય અને તેમાં ડૂબે નહીં તે વૈરાગ્યની શક્તિ છે. રજકણ કે રૂહી વિમાનિક દેવની સર્વે માન્ય પૂતગલ એક સ્વભાવ જો. આ તે કેવી ઘટના કે એક બાજુ માટીનું ડેફું પડ્યું હોય અને બીજી બાજુ 7.5 કરોડ પાઉન્ડનો કોઈનો રેડો પડ્યો હોય. જોનારને બંનેમાં ફેર લાગે, પણ જેનામાં વૈરાગ્યની શક્તિ છે તેને બે સરખા દેખાય છે. હું વારે વારે કહું છું કે ચડેલું મોં રાખવું તે વૈરાગ્ય નથી, ચડેલું મોં રાખવું તે વૈરાગ્ય નથી. ઘણા લોકોનું મોં ચડેલું હોય છે, પૂછીએ કે શું થયું તો કયા વૈરાગ્ય આવી ગયો છે, ભોગ લાગે આ વૈરાગ્ય. વૈરાગ્ય તો જીવનમાં પ્રસન્નતા લાવે, આનંદ લાવે, ગીત પ્રગટે, પગમાં ઝાંઝરમાંથી બે નૃત્યો કરે, ખીલેલા ફૂલ જેવો હોય, પૂર્ણિમાના તંત્ર જેવો હોય, વૈરાગ્ય થયો છે ને. જગતના પદાર્થો સામે હોવા છતાં નજર જતી નથી, આંધળો નથી એ, પણ તેને તેનું મૂલ્ય કે મહત્વ નથી. 6 ખંડની સંપત્તિ પ્રાપ્ત થવા છતાં જેને આકર્ષણ થતું નથી, સાહેબ મશીન ગનની તાકાત કરતાં આની તાકાત વધારે છે. એના કારણે જગતના પદાર્થોનો વિકલ્પ તૂટી જાય છે, વસ્તુનો વિકલ્પ રહેતો નથી. વૈરાગ્ય આ કામ કરે છે. જ્ઞાન જે છે તે સ્વરૂપને છોડીને ક્યાંય બહાર જતું નથી, જ્ઞાન પોતાના સ્વરૂપમાં જ રહે છે, સ્વરૂપમાં જ ઠરે છે.
નિજ ઘર મે હે પ્રભુ તાતે રે પર સંગ નિચ કહાઉ, પ્રત્યક્ષ રીત લખી તુમ એસી ગહીએ આપ સુહાવ, ચેતન સુધા તુમ કો થ્યાવ. આવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય માટે જ્ઞાનીઓનો ઉતરો આ 137મી ગાથામાં લીધો છે, જે તમે ને હું ન લઈ શકીએ, પરમ કૃપાળુ દેવ જ લઈ શકે. તમે કોઈને કહો કે તમારા જેવું કોઈ જ્ઞાની નથી તો તેને ગમશે, પણ એમ કહો કે બોલો છો ઘણું પણ ઠેકાણું નથી તો ગમશે ને ન ગમે. સત્ય હંમેશા કડવું જ લાગે. ખલીલ જિબ્રાન કહેતા હતા કે સાચું બોલશો તો લોકો ભેગા થઈ ફાંસે ચડાવશે. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો. મોઢેથી તો જ્ઞાનની વાતો કરે છે, નિશ્ચયના વચનો જ બોલે છે. કોણ બંધાણું છે અને કોણ બાંધે છે? આત્મા તો અસંગ છે, નિર્લેપ છે, એ નાતા ને દ્રષ્ટા છે, કરતા નથી, ભોગતા નથી, કોણ ભોગવે છે? એમ બોલે પણ ભોગવે બધું. નિશ્ચયની દ્રષ્ટિએ વાત સાચી છે, પણ પોતાનામાં શું છે તે તો વિચાર. ઘણા લોકો કહેતા હોય કે બરોડા બેંકમાં આટલું ફંડ છે, સ્ટેટ બેંકમાં આટલું ફંડ છે, તે બધું ગણે છે, પણ તારા ગજવામાં કેટલું છે તે વિચાર ને, તારું ગજવું તો ખાલી છે.
જ્ઞાનીની અવસ્થા જુદી હોય, ત્યાં મોહ ન હોય એટલે કસાયો અને વિષયો ન હોય, વિકારો વાસનાઓ વિકલ્પો કે વૃત્તિઓ ન હોય, અશુદ્ધ અને અશુભ વિચારો ન હોય, દોષ ન હોય. આખા સંસારનું મૂળ મોહ છે. આ મોટું ઝાડ છે, હજારો પાંદડાઓ ફૂલો ડાળીઓ છે, આ બધું મૂળમાંથી આવ્યું છે. મૂળ જો બળી જાય તો ઝાડને પાણીથી નહીં પણ ઘીથી સીચો ને તો પણ ખીલશે નહીં. જે વૃક્ષનું મૂળિયું જ બળી ગયું છે તે વૃક્ષને અમૃતથી સીંચશો તો
તો પણ વૃક્ષ ખીલશે નહીં. આ 14 રાજલોકમાં ફેલાયેલ સંસારનું મૂળ મોહ છે. જ્ઞાન આવતાની સાથે મૂળિયું બાળી નાખે છે, સંસાર લીલોછમ નહીં થાય. એક ભાઈએ આવી મને કહ્યું કે ગુરુદેવ, કોઈ દુઃખ નથી, લીલા લહેર છે આપના પ્રતાપે. અમારા પ્રતાપે? ઘરવાળી અને દીકરો કયાગ્રા છે, પુત્ર વધુ સારી, મકાન જુઓ તો છક થઈ જાઓ, ચાર દીકરા, ચાર વેવાઈઓ, શાળા વગેરે છે. હું મરીશ ત્યારે બીજા કોઈને આવવાની જરૂર નહીં રહે, આટલા બધા ભેગા થાય તેમ છે. પણ તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મેં કહ્યું કે આટલું બધું છે ને વળી પાછા આશીર્વાદ શેના માટે? તો કહે, હા, આ લીલીવાળી કાયમ લીલી જ રહે એવા આશીર્વાદ આપો. મૂળ તો વાણીઓ ખરો ને, સંસાર લીલીવાળી છે તેમ ભ્રમણા કરાવનાર અજ્ઞાન છે. જ્ઞાન આ સુખને લીલીવાળી કહેતું નથી. મીરાબાઈ કહે છે કે અમને ખબર પડી ગઈ છે કે સાકર અને શેરડીનો રસ કેવો છે અને લીમડો કેવો છે. સંસારના તમામ ભોગો કડવા લીમડા જેવા લાગે છે અને પરમાત્માનો પ્રેમ અમૃત જેવો, સાકર શેરડીના રસ જેવો લાગે છે. આ કામ જે કરે એને કહેવાય છે જ્ઞાન. જ્ઞાન અસાધારણ સામર્થ્ય ધરાવે છે.
પોથી પટપટ જગમુવા પંડિત હોવા ન કોઈ, કોને પંડિત કેવો? ભાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. જ્ઞાન અને મોહ સાથે રહી શકતા નથી. જ્ઞાન આવતાની સાથે જ અહંકાર ઓગળી જાય છે અને મમત્વનું ઝેર પણ ઉતરી જાય છે. ધરા પડે છે ને વરસાદના તાલ માથે હોય તો તૂટી જાય, પણ નીચે જમીન ઉપર પડે તો ઓગળી જાય. જેમ કરા ઓગળી જાય તેમ અહંકાર પણ ઓગળી જાય. પોલાદને ઓગાળી શકાય, પથ્થરને તોડી શકાય, અહંકાર ઓગાળી શકાતો નથી. 12 મહિના થયા બાહુબલીજીને, પણ અહંકાર ન ઓગળ્યો. બ્રાહ્મી અને સુંદરી બહેનો આવી અને ચેતવણી આપી ત્યારે અહંકાર ઓગળ્યો. જ્ઞાન અહંકારને ઓગળનારું છે. જ્યાં જ્ઞાન હશે ત્યાં અહંકાર નહીં હોય. શાસ્ત્રનો દરિયો હશે, તપનો દરિયો હશે તો પણ છલકાશે નહીં. 24 કલાક ધ્યાન કરતો હશે તો પણ છલકાશે નહીં. તમે તો કહેશો અમે 4 વાગે ઉઠી ધ્યાન કરીએ છીએ. આ કોણ બોલે છે? અહંકાર બોલાવે છે. જ્ઞાન હોય એ અહંકારનું ઝેર ચડે જ નહીં. જ્ઞાન તો અમૃત સમાન છે. અમૃત હોય ત્યાં ઝેર ચડે નહીં. આવી અવસ્થા છે. મમત્વનું ઝેર ઓગળી જાય, વૃત્તિ શાંત થાય, કસાયો શાંત થાય, આદિ ઉપાધિ વ્યાધિ અને આકુળતા વ્યાકુળતા બધું શાંત થાય. ન ક્લેશ, ન કંકાસ, ન વેર, ન વિરોધ, ન વૈવનસ્વ, ન ભાર કે બોજો, ન ઈગો, આ બધું ચાલ્યું જાય. જ્ઞાન તેને આવવા ન દે. જ્ઞાન ચોકીદારી કામ કરે છે. ક્રોધને અંદર આવવા ન દે. મોહને, માયાને, કુમતી, વિકારો અને વાસનાને આવવા ન દે. જ્ઞાન હાજર હશે તો કોઈ આવી શકશે નહીં. તન ધન સ્નેહ રહ્યો નહીં વાંકું, ક્ષણે ભયો રે ઉદાસી.
શરીર, ધન અને પદાર્થ પ્રત્યે જેને આસક્તિ રહી નથી, જ્ઞાન આવતા એક ક્ષણમાં ઉદાસીનતા આવી ગઈ. ઉદાસીનતા એટલે પ્રસન્નતા, મસ્તી, આનંદ, ખુમારી, આહલાદ. હવે તેને ખબર પડી છે કે હું અવિનાશી છું, મરતો નથી, પણ આ શરીર મરે છે. યહ જીવ હે સદા અવિનાશી, મર મર જાય શરીરા, ઉસકી ચિંતા કચ્છુ નહીં કરના, હોય અપને ધર્મ ધીરા. હું અવિનાશી ભાવ જગત કે, નિશ્ચય સબ હે વિનાશી, એસી ધાર ધારણા ગુરુગમ અનુભવ માર્ગ પાસી. જ્ઞાન આવી ધારણા કરાવે છે કે હું અવિનાશી છું. જગતમાં જગતના બધા પદાર્થો વિનાશી છે, તેનો નાશ પણ થાય અને વિખરાઈ જાય. એ ચાલ્યા જાય કે આપણે તેને છોડીને જવું પડે, આ બધું સ્વાભાવિક છે. એમાં વિષાદ શું કરવા જેવો છે? તમને થશે કે તમે વધારે પડતી વાત કરો છો. 9 લાખનો હાર ગળામાંથી જાય ત્યારે કોઈ તમને આવીને કહે કે એની ચિંતા શા માટે કરો છો, એ તો નાશવંત છે, તો તમે કહેશો ને કે તમને શું ખબર પડે 9 લાખ રૂપિયાનો છે.
આત્માનો અનુભવ કરવો છે એ માટે માર્ગ જોઈએ. ગુરુની જરૂર અહીં છે. ગુરુ મોહમાંથી મુક્ત થવા રસ્તો બતાવે છે, સમજણ આપે છે. તમામ ધર્મ સાધના મોહ જવા માટે છે. તમને કોઈ પૂછે શા માટે માળા ગણો છો, મોહને દૂર કરવા. શા માટે તપ કરો છો, મોહને દૂર કરવા. શા માટે મંદિર જાઓ છો અને શા માટે સ્વાધ્યાય કરો છો, તો મોહને દૂર કરવા. મુક્તિ જ્ઞાન કથે. આત્મા અસંગ છે, નાતા છે, દ્રષ્ટા છે, અકર્તા છે, એ બંધાતો નથી, મુકાતો નથી. આવી હજારો વાતો કરે પણ અંતર છૂટ્યો ન મોહ, અંતરથી મોહ છૂટ્યો નથી. અને પોતાને જ્ઞાની માને, જ્ઞાની કેવડાવે છે તે પામર છે. આથી વધારે ફટકો આપી શકાય નહીં. પોતાને જ્ઞાની માને અને બીજા પાસે જ્ઞાની છું એમ કેવડાવે તે પામર છે. જ્ઞાન હોય અને મોહ રહે, પરંતુ આના કરતાં પણ વધારે દુઃખ થાય એવી વાત એ છે કે આવો જ્ઞાની સાચા જ્ઞાનીઓનો દ્રોહ કરે છે. દ્રોહ કરવો એટલે વિશ્વાસઘાત કરવો, એને વગોવવો, એની નિંદા કરવી, તિરસ્કાર કરવો, એને ઉતારી પાડવો, એને મૂલ્ય ન આપવું. એ જ્ઞાની મૂલ્ય આપી શકતો નથી કેમ કે પોતે જ્ઞાની છે તેમ માને છે. કોઈનો દ્રોહ કરશો નહીં, પણ જો જ્ઞાનીનો દ્રોહ કરશો તો કદી માફ નહીં થાય. હું બહુ ગંભીરતાથી કહું છું કે જ્ઞાની કેવડાવાથી કેવડાવવાની કામનાને કારણે સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. દ્રોહ એટલે દગો, વિશ્વાસઘાત. ફરી મોઢેથી આત્માની વાત બોલે એમ કહે કે આત્મા ચોખ્ખું સોનું છે, તેને કાટ લાગે ખરો, અગ્નિને ઉદય લાગે એમ આત્માને કર્મ ન વળગે. બેઠા છે પોતે કર્મ વચ્ચે અને કહો છો આમ, કસાયો તો જીત્યા નથી. સાપને છંછેડો છો અને ફૂફાડો મારે તેમ તેને સહેજ છંછેડો તો ક્રોધ કરે, પછી ખબર પડે ઓહો આ તો જ્ઞાની છે. મનમાં મોહની વાતો રમતી હોય, સંસારની મીઠાશ ભારોભાર હોય, સંસાર સાકાર જેવો ગળ્યો લાગતો હોય.
અમે જામનગર ગયેલા, ત્યાં સાંજે 5 વાગે એક ભાઈ મળવા આવ્યા. તેઓ કહે, મહારાજજી મને ભાન થઈ ગયું છે કે વૈરાગ્ય થઈ ગયો છે, મારે હવે સંસારમાં રહેવું નથી, માટે હાલ દીક્ષા આપો. મેં કહ્યું, હાલ ને હાલ કેવી રીતે અપાય? તમે અમારા ઘેર જઈ બધાની રજા સંબંધથી લઈને આવજો. એટલામાં તેમના ઘરવાળા આવ્યા. મેં તેમને કહ્યું કે આ દીક્ષાની વાત કરે છે, તો તે કહે હમણાં તો આપી દો, એટલે અમને એટલે માથાકૂટ મટી જાય. હું એ જ કહેવા આવી છું કે ભાઈ તમે ગાંડી છો એમ તું કહે એટલી દીક્ષા હું લઈ લઈશ. તે પેલીએ કહ્યું કે ચાલો ઊભા થાવ, ઘેર હાંડવો તૈયાર છે, જુઓ આ દીક્ષા લેનારો. અંદરથી મમત્વ ગયું નથી, મોહયુક્ત વર્તે છે, અંતરમાં માયા ભરેલી છે. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યોનો મોહ એને સાચા જ્ઞાની ખટકે છે. એ જ્ઞાનીની સમીપમાં જાય નહીં અને જાય ને જ્ઞાની ન આવે તો મારી દુકાન બરાબર ચાલે. જ્યાં સુધી સાચા જ્ઞાની હશે ત્યાં સુધી મારો ભાવ નહીં પૂછાય. તેથી જ્ઞાન ન હોય તો મારું આવું શું તે થાય એ જ્ઞાનીનો દ્રોહ કહેવાય.
ગુરુ ભગવાન એમના શિષ્યને હિત શિક્ષા આપે, પણ શિષ્યને એ ટકારો લાગે. ગુરુ પ્રત્યે એના હૃદયમાં દ્વેષ વધતો ગયો. એક વખત તેઓ યાત્રા કરવા ગયા હતા. યાત્રા કરીને પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા. શિષ્યે ગુરુ પર પાછળથી મોટો પથ્થર રગડાવ્યો. ગુરુ કુશળ હતા, ખસી ગયા અને બચી ગયા. પણ શિષ્યે ગુરુનો દ્રોહ કર્યો. ગુરુએ કહ્યું કે તારા આવા ભાવથી તું પતન પામીશ, ને એક કુલ વાલક શિષ્ય એકલો રહ્યો ને પતન પામ્યો. આ થયો જ્ઞાનીનો દ્રોહ. જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય તે ભગવાન મહાવીરની પાસે 6-6 મહિના રહેવા છતાં સંગમ પોતે પોતાનો સંસાર વધારી રહ્યો છે, જે નિમિત્તે તરાય તે નિમિત્તે આ જીવ પર બાંધે છે. આ શું આવ્યું? મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મ.
જ્ઞાની કેવડાવતા વિચાર કરજો અને જ્ઞાનીની અવહેલના પણ ન કરશો. તમે પોતાને પણ ખબર પડશે કે અંદર મોહ છે કે નહીં, આ જોઈ લેજો. આ મારો આશ્રમ, આ મારા ભક્તો, આ મારો સંપ્રદાય, આ મારો ઉપાશ્રય, આ મારા ચેલા. દીકરા દીકરીનો મોહ છોડ્યો તો અહીં નવી ઉપાધિ અને નવી માયા થઈ. સ્ત્રી કુટુંબ પુત્ર પરિવાર તે દેખાય તેવી મોટી માયા, પરંતુ શિષ્ય મંદિર આશ્રમ આ ઝીણી માયા. મોટી માયા છૂટે, ઝીણી માયા કોરી ખાય. લોકો લિસ્ટ રાખે છે કે મારે કેટલા શિષ્યો છે, પછી ગુરુ પૂર્ણિમા હોય ત્યારે જોવે કે કોણ કોણ નથી આવ્યા, પછી વોરણ છૂટે કે કેમ ન આવ્યો. આ જ્ઞાની નથી, અંતરમાંથી મોહ છૂટ્યો નથી, તે પામર પ્રાણી છે. પરમ કૃપાળુ દેવે મધુર ભાષા વાપરી કહ્યું કે તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીનો દોહ કરે છે.
આ 137મી ગાથામાંથી તારણ કાઢજો. તમને કોઈ વખત થાય કે અમે જ્ઞાની થઈ ગયા છીએ તો પગે પડીએ છીએ, પણ જો અંદર મોહ છે ખરો, કસાયો અને વિકારો છે ખરા, મીઠાઈનો ટુકડો સામે આવે તો પાણી છૂટે છે ખરું, કોઈ પદાર્થને જોતા અંદર આકર્ષણ થાય છે, ઘેલછા જાગે છે, કોઈ બોલ્યું હોય તો અંદર ખટકે છે ખરું, અને કોઈ અપમાન કરવા કરે તો મારવા દોડું તેમ થાય છે, એવું થતું હોય તો સમજી લેજો આ માત્ર વાતો જ છે, વાતોથી કંઈ વળતું નથી. હવે પછી 138મી ગાથા જોવાની છે. તેમાં 7 ખજાનાની વાત છે, મુમુક્ષુનો વૈભવ છે, 7 સૂત્રો પૂરા કરવાના છે. આ 7-7 સૂત્રો જીવનમાં જોવા જેવા છે. મુમુક્ષુ કેવો હોય? સૌ પોતાને મુમુક્ષુ સમજે છે. અહીં તો બધા મુમુક્ષુઓ છે, સભામાં તો બધાને મુમુક્ષુ ભાઈઓ અને બહેનો એમ કહેવું જ પડે. એમ તો ન કહેવાય ને કે 5-6 મુમુક્ષુઓ છે, બીજા બધા નહીં. ચાલો, હોય તે મુમુક્ષુ જીવ તે પામે અવશ્ય મોક્ષ. મુમુક્ષતા અદ્ભુત અવસ્થા છે.
બસ અહીંયા ગાથાનું વિવરણ પૂરું થાય છે. સૂત્ર શું છે ગાથાનું? જ્ઞાન અને મોહને કોઈ સંબંધ હોઈ શકે? જ્યાં જ્ઞાન આવે ત્યાં મોહ છૂટે. મોહ અંધકાર છે. સૂર્ય ઉગે એટલે પછી અંધકારને શોધવા જઈએ તો પણ કંઈ મળે ખરો? તો સૂર્ય ઉગ્યાનું પરિણામ શું? અંધકારનો નાશ. એમ જ્ઞાન થયાનું પરિણામ શું? મોહનો નાશ. આ એક સિદ્ધ સાદી કસોટી કૃપાળુ દેવે એક ગાથામાં આપી દીધી. અને જેને આ નથી બનતું, જેના જીવનમાં આ ઘટના ઘટતી નથી, એને માટે કૃપાળુ દેવે બહુ મોટો ફટકો માર્યો છે. એ પ્રાણીને કેવો કીધો? પામર. એક પરમ છે અને બીજો પામર છે. જ્ઞાની છે એ પરમાત્મા છે, એટલે પરમાત્મા. અને જેનામાં મોહ રહ્યો છે જ્ઞાન આવવા છતાં, એને કેવો કીધો છે? પામર કહ્યો છે. અને પામર કરે છે શું? જ્ઞાનીનો દ્રોહ કરે છે, જ્ઞાનીનો વિશ્વાસઘાત કરે છે. જ્ઞાનીના વચનો લે, જ્ઞાનીની વાતો લે, પોતાની દુકાન ખોલે, પોતાનું સામ્રાજ્ય જમાવે અને પોતામાંથી મોહ જાય નહીં. સૂક્ષ્મ મોહ એવો ને એવો હોય, બહારનો મોહ દેખાતો બદલાઈ જાય પણ અંદર ઝીણી માયા છે એ તો એવી ને એવી રહે. મકાનની જગ્યાએ આશ્રમ આવ્યો, સંતાનોની જગ્યાએ શિષ્યો થયા, ચેલકાઓ થયા, અને સંપત્તિ તો પાર વિનાની. એટલા એના જુઓ તો ડોક્યુમેન્ટ એટલા એની આટલા જુઓ તો અસરની બધી સંપત્તિનો કોઈ પાર વિનાની છે. તો આ બધી વસ્તુ જોતા બધે એ જોડાયેલો છે. બધે જ એને પૂછી પૂછીને જ થવું જોઈએ. જરાક કંઈક થયું તો એનું મોઢું ફેરફાય થઈ જાય. હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે એક બહુ સૂક્ષ્મ વાત કરી છે, બહુ વિચારવા જેવી છે. એમણે કહ્યું કે અવિરતીના પાપ કરતા અસાત્માનું પાપ મોટું છે, ભયંકર છે. અવિરતી એટલે વૈરાગ્યના ભાવ અથવા પદાર્થ છોડવો નહીં, પદાર્થની આસક્તિ ચાલુ રાખવી. અવિરતી આપણે કહીએ ને દેશ વિરતી, અવિરતી ત્યાગ. જેના જીવનમાં ત્યાગ ધર્મ છે, વૈરાગ્ય ધર્મ છે, એ કાંઈ ન હોય, આખા સંસારની અંદર ભોગના પદાર્થો પ્રત્યે એવો ને એવો લાગી પડ્યો હોય, એક પણ વસ્તુની એને બંધન નથી, આ અવિરતી છે. અવિરતી એ કર્મબંધ માટેનું મિથ્યાત્વ પછીનું બીજું મહત્વનું કારણ છે. અવિરતી આપણે ત્યાં એ વિરતી ધર્મ કયો છે. આ બધા તપ છે, બારે બાર તપ, એ વિરતીના તપ છે. અને શ્રાવક છે એને દેશ વિરતી શ્રાવક, એટલે જરા સમજ આવે તો નાના મોટા વ્રત કરી અને એના જીવનમાં કંઈ ને કંઈ ત્યાગ હોય, અભક્ષ્યનો ત્યાગ હોય, હિંસક પદાર્થોનો ત્યાગ હોય, અપથ્ય પેયનો ત્યાગ હોય, આ રીતે એના જીવનમાં વિવેક હોય, બધા પદાર્થ ભોગ્યનો હોય, ભોગ્ય હોય તો પણ નિયમ હોય, પરિગ્રહ હોય તો પણ એનું પરિમાણ હોય, મૈથુન હોય તો પણ વ્રતની અંદરના નિયમો હોય, તિથિઓના નિયમો હોય, આ બધું પાળવાનું હોય છે. આ અવિરતી જો આ કાંઈ ન હોય તો એ અવિરતી છે. એનું પાપ ભયંકર છે એટલે કર્મબંધ સતત ચાલુ છે. એના કરતા પણ આસાતનાનો પાપ વિશેષ છે, ભયંકર છે. આસાતના, આસાતના બહુ મોટો શબ્દ, અને જૈન દર્શન સિવાય આપણને ક્યાંય કોઈ પણ જગ્યાએ ધાર્મિક પરિભાષામાં આસાતના શબ્દ જોવા મળતો નથી. દેવગુરુ ધર્મની આસાતના, પોતાના વડીલોની આસાતના, જ્ઞાનની આસાતના, તીર્થની આસાતના, અનેક પ્રકારની આસાતના, એટલે બહુમાનનો ભંગ, એના પ્રત્યે જે ભક્તિભાવ અને પૂજ્યભાવ હોવો જોઈએ તેવો ન હોવો, એથી વિપરીત હોવો. અહીંયા કહે છે કે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ. જે મુખથી જ્ઞાન બોલે છે, જ્ઞાનના શબ્દો બોલ્યા કરે છે, આત્મા અસંગ છે, આત્મા નિર્લેપ છે, આત્મા અકર્તા છે, એમ બોલી બોલી અને અનેક પ્રકારના ભોગવટાના પાપ કર્યા કરે છે, મોહ જનિત જ એનું જીવન છે, મોહની અંદર એ ડૂબેલો છે, આ એને મોહમાં રહેલો એ અસાતનાનું પાપ કરે છે. તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. આ જ્ઞાનીનો દ્રોહ કરે છે. અનંતાનુબંધી કર્મની વ્યાખ્યામાં કહ્યું છે, પરમ કૃપાળુ દેવના ત્રણ પત્રોમાં આવે છે, કે એક કર્મ બધા સંસારના પાપો કરતા સૌથી વધારે પાપ, જેમાંથી અનંતાનુબંધી કર્મ બંધાય. અને અનંતાનુબંધી એટલે જે કર્મ બંધાવાથી જીવને અનંત સંસારનો અનુબંધ થાય, જીવને છૂટવા ન દે, એ પાપ કયું? જ્ઞાનીની અસાતના, દેવગુરુ ધર્મનો દ્રોહ, એની અસાતના. દ્રોહ કર્યો ક્યારે કહેવાય? વિશ્વાસઘાત કર્યો ક્યારે કહેવાય? એના નામે બધું કરવું અને એના સિદ્ધાંતોથી વિપરીત કરવું. પરમાર્થ માર્ગમાં અનંતાનુમંદી કર્મ બંધાવવાની સંભાવના વધારે છે, સંસારમાં નથી. કારણ કે એનો સહારો લેવો, સહારો લેવો જ્ઞાનીનો, જ્ઞાનીના શબ્દોનો, જ્ઞાનીના વાક્યોનો, અને ચારે બાજુ એવી પ્રકારનો દોડ કરવો અને પછી પોતે લીલા આચરવાની સંસારની, પાપની, મોહની, ભોગની, આ શું કર્યું? એને જ્ઞાનીની આશા કરે. જગત આખાને છેતરે, લોકો ભરમાય. સેનાથી ભરમાય? એ વાત કેની કરે? જ્ઞાનીની કરે. એ મોટા ફોટા રાખે જ્ઞાનીના, એ વાક્યો લખે બધા જ્ઞાનીના, એ સૂત્રો બોલે જ્ઞાનીના, એ જય જયકાર કરે જ્ઞાનીનો, અને પ્રત્યક્ષ એને ત્યાં આખી પ્રવૃત્તિ શેની ચાલતી હોય? મોહની. જ્ઞાનીની આજ્ઞાથી જે બિલકુલ વિપરીત છે એ જ ચાલતું હોય. આ ધ્રુવ કહેવાય. કોઈ પણ વ્યક્તિના નામે તમે ચરી ખાઓ, એના નામે તમારી દુકાન ચલાવો, એના નામે તમારો જય જયકાર કરાવો, એના નામે જ તમે ચલાવો, જો એનું નામ કાઢી નાખો તો તમારાથી હાલે નહીં. કોઈ કાવડિયો ન દે અને કોઈ ન આવે, આ શું કામ ચાલે છે? કોનું પુણ્ય વાપરી ખાવ છો? જ્ઞાનીનું. એનું નામ ચડાવી દીધું, એની અરે કઈ સંબંધ નહીં, પણ શું કામ ચડાવ્યું? પોતાનો, પોતાનો જે સ્વાર્થ છે પૂરો કરવો. આ ધ્રુવની પ્રવૃત્તિ છે, આ વિશ્વાસઘાતની પ્રવૃત્તિ છે. એટલે આ એક ગાથાની અંદર જબરજસ્ત વાત મૂકી છે કે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો. તો સાહેબ શું વાંધો છે? ભલે નહીં બોલ બોલ કર્યા કરે. તો કે અમારે મુમુક્ષુને કહેવાનું છે, જગતની ચિંતા અમે નથી કરતા. આત્મશુદ્ધિ કેના માટે છે? વિચારવા આત્માર્થીને વાક્યો અત્ર. અમે આ જે બધું કહીએ છીએ કેના માટે કહીએ છીએ? આત્માર્થી માટે. આત્માર્થીને આ ન શોભે, આત્માર્થી આ ન કરવું. આ અનંત સંસાર ઉભો થાય એવા આ કર્મો ન બાંધવા, આવા પાપ ન કરવા. અશાત્માના પાપ જેવું ભયંકર પાપ એ કઈ નથી, એના કરતા અવિરતી કઈ ત્યાગ કર્યા વિના ભોગવા કર, જે તને ગમે ફાવે કર્યા કર. કોઈના નામે નહીં કર, છેતરપિંડી નહીં કર, ભ્રમણા નહીં કર. કેટલું ભયંકર આ છે. અને અત્યારે તથાકથિત જે કઈ ધર્મની અંદર અત્યારે બધા ચારે બાજુ દતિંગ છે, એ બધા જ્ઞાનીઓના નામે ચાલતા દતિંગ છે. જ્ઞાનીઓને વફાદાર રહીને જો કઈ થતું હોય તો કોઈ વાત નથી. જબરજસ્ત જગતના જીવોને પરમ તત્વનો માર્ગ મળે, પણ છે નહીં. સ્થાન સ્થાન ઉપર ધર્મના નામે આવા ડોંગ દતિંગ, જુદા જુદા પ્રકારના ફરેબ જેને કહીએ, આવું ચાલતું થઈ ગયું છે. કારણ આ બધા દ્રોહની પ્રવૃત્તિ છે, વિશ્વાસઘાતની પ્રવૃત્તિ છે. કૃપાળુ દેવે પાઠ 47 ની અંદર, 48 માં વ્યવહાર શુદ્ધિની અંદર વાત લખી છે કે કદાચ તારે ધંધો કરવો પડે ને થોડો અલ્પ, એની અંદર અનાચાર આવતો હોય તો પણ કરજે, અનિતિ થોડી આવે તો કરજે, આજીવિકા માટે કોઈની પાસે માગવા જતો નહીં. એ કરવામાં પણ નીચેના દોષ તો ન જ આવવા જોઈએ. અને એની અંદરનો એક દોષ આપ્યો છે, કોઈથી વિશ્વાસઘાત. વિશ્વાસઘાત કરતો નહીં, કોઈનો વિશ્વાસઘાત ન કરવો. આ જે છે એ વિશ્વાસઘાત. અત્યારે તો હાલતા ને ચાલતા બસ પ્રોમિસ આપવાનું, વાત કહેવાની, અને પછી વાત 100% ને 110%. વિશ્વાસઘાત, દગાખોર, કેટલું ભયંકર જેને કહીએ કૃત્ય છે. આ ગાથાની અંદર કહ્યું છે અને જ્ઞાનનું ઓળખાણ આપી છે કે જ્યાં જ્ઞાન હોય ત્યાં વિરક્તિ હોય, જ્ઞાન હોય ત્યાં વિરક્તિના પરિણામ આવ્યા સિવાય રહે નહીં. જગતમાં જ્ઞાનની ઓળખાણ જ આ છે કે જેનાથી જીવમાં વૈરાગ્યની ભાવના આવે. કોઈ જ્ઞાની થાય તો શું એની ઓળખાણ? જગત પ્રત્યે હવે એને ભોગ બુદ્ધિ નથી, મોહ બુદ્ધિ નથી, હવે વિરક્તિનો ભાવ છે, આસક્તિનો નથી, મમત્વનો નથી, ઉદાસીન ભાવ છે. છે બધું સંસારના કારણે, પૂર્વ સંયોગના કારણે ચાલે છે બધું. કદાચ કાળબળ છે, યોગ હજી એટલો નથી, પોતાનો પુરુષાર્થ નબળો છે, એ બધું ભલે રહ્યું, પણ જે છે એમાં એને કઈ આનંદ નથી. જે ભોગ છે એનું એને મહત્વ નથી. એ ઈચ્છે છે ન હોય એવું. જે છે એ અદ્રશ્ય થઈ જાય, જાય સારું. હવે એનો વૃદ્ધિ ઈચ્છતા નથી, પણ જેમ જેમ એ ખૂટતું જાય, તૂટતું જાય, તો એમાં એને કોઈ ક્ષોભ નથી. આ શબ્દ પ્રયોગ નરસિંહનો તો સમજાય કે ભલું થયું ભાંગી જંજાળ. જેમ જેમ સંસારની અંદરના સાધનો તૂટતા જાય એમ જંજાળ તૂટતી જાય, અને જેમ જંજાળ તૂટતી જાય એમ એને ભલું થયું એવો ભાવ થાય. ભારે થયું, માઠી થયું એવું નહીં, શું થયું? ભલું થયું. સમજાય છે? એટલે ગાથાની અંદર આ વાત કરી છે, કોઈનો દ્રોહ ન કરવો, અને અહીંયા જ્ઞાનીની ઓળખાણ આપી, એના સાથે જ્ઞાનની ઓળખાણ આપી કે જ્ઞાન હોય તો શું થાય, જ્ઞાનની શક્તિ કેવી છે. તો કે જ્ઞાન હોય તો અહંકારનો ઝેર ન ચડે, મમત્વનો ઝેર ઓગળી જાય, વૃત્તિ શાંત થાય, કષાયો શાંત થાય, આદિ વ્યાધિ ઉપાધિ અને આકુળતા વ્યાકુળતા બધું શાંત થાય. જ્ઞાન હોય તો ન ક્લેશ, ન કંકાસ, ન વેર, ન વિરોધ, ન વૈમનસ્ય, ન ભાર, ન બોજો, ન ઈગો, આ બધું ચાલ્યું જાય. જ્ઞાન એકેને આવવા ન દે. એક પણ અવગુણ જ્ઞાન હોય ત્યાં ટકી શકે નહીં. જો પોતાને આત્મજ્ઞાન હોય તો સમજે કે આ બધી બાહ્ય અવસ્થા છે, આમાં આપણે રાચી માચીને રહેવા જેવું નથી. બહુ સરસ રીતે આ ગાથાની અંદર જગતના પદાર્થોના વિકલ્પો તૂટી જાય. આપણું અત્યારે લાઈફ શું? પદાર્થોના વિકલ્પો વધતા કે ઘટતા? જેટલા પદાર્થો હોય રોજ નવો નવો વિકલ્પ આવે. શું આવે? આ જોઈએ, આ જોઈએ, આ મળે તો સારું, આ મળે તો સારું, એના ઉપર તો જીવન ચાલે છે. ઘણી વાર તો જેને પદાર્થોના વિકલ્પો મટી જાય તો કંઈ કરવા પણ રહેતું નથી. દેર ઇઝ નો મોટિવ ફોર્સ. હવે શું કરવાનું છે? અને ઘણા ન બોલે કે ભાઈ કોના માટે કરવું છે, શું કામ કરવું છે, શું સાથે લઈ જવું છે. ઘણું છે, ઓછું થાય તો પણ એમાં કઈ હવે ચિંતા નથી. તો આ પ્રકારનો વસ્તુનો વિકલ્પ રહેતો નથી, આ કામ વૈરાગ્ય કરે છે. સમયસારની એક સરસ વાત મૂકી છું, એમાં કહ્યું છે કે જ્ઞાનની શક્તિ શું છે? તો કે જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એનામાં વૈરાગ્યની શક્તિ છે. સંસાર સંબંધમાં કોઈ વિકલ્પ ન હોય, કોઈ ઉઠે નહીં એવી વૈરાગ્યની શક્તિ છે. જગતના પદાર્થો ખુલ્લી આંખે જોવા છતાં આકર્ષણ ન થાય એવી વૈરાગ્યની શક્તિ છે. દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય છતાં મૂંઝાય નહીં એવી વૈરાગ્યની શક્તિ છે. સુખની છોડો ઉઠડતી હોય તો પણ ડૂબે નહીં એવી એની વૈરાગ્યની શક્તિ છે. આ બધી અવસ્થાનું કૃપાળુ દેવે એક લીટીમાં લખ્યું કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો. ગાથાનું સૂત્ર, મોહ છે ત્યાં જ્ઞાન નથી અને જ્ઞાન છે ત્યાં મોહ રહી શકે નહીં. સાચું જ્ઞાન આવે, જ્ઞાન સાચું ક્યારે આવે? સમજણ આવે. આજે જ્ઞાન છે પણ એની સાથે એનું અનુરૂપ સમજણ નથી. જ્ઞાન તો શબ્દ છે, એક એની વિભાવના છે, એક ભાવ છે. હવે સમજણ વિના એ ભાવ પકડાય જ નહીં. શબ્દો તો બુદ્ધિ પકડશે, બુદ્ધિ શું કરશે? શબ્દ પકડશે. આને શું કીધું, કયો શબ્દ વાપરો, એનાથી એ કલ્પના કરશે કે આને શું કીધું. પણ ભાવ એનો જે હશે અંદરની અંદરનો, એ ભાવ તો કોણ પકડશે? સમજણ. એ તરત કહેશે કે મને સમજાઈ ગયું, હું સમજી ગયો. ઘણા માણસો બિચારા કહેવા માટે પ્રયત્ન કરે, આવું છે આવું છે આવું છે. સામો માણસ સમજણ વાળો શું કે, તમારો કહેવાનો ભાવ મને, હવે તમે ચિંતા કરો, માં બહુ બોલો, માં તમારે જે જોઈએ છે હું સમજી ગયો છું, હું તમને આપીશ. છોકરો બોલી શકે કે ન બોલી શકે, માની પાસે શું હોય છે? સમજણ, કે શું કહેવા માગે છે એ મને ખબર પડી ગઈ. એ ન બોલી શકે અને આમ તો 5 વર્ષ સુધી બોલતો જ ન હોય, અને છતાં એની એકેય વાત અધૂરી ન રહે, કારણ કે એની માં સમજણ છે. પણ એ આજની માં હોય તો કદાચ ન હોય, હો કઈ સમજણ ન હોય, એ સમજે જ નહીં અને પછી રડારડી કરે, બોલતો નથી મને કેમ ખબર પડે. પણ ઘરની અંદર માજી હોય તો કે તને ખબર નથી પડતી, એ જ વાંધો છે. આ તું ભણીને આવ્યું છે ને ગ્રેજ્યુએટ થઈને, એટલે આ ભાષા આટલી સમજણ નથી તારામાં. સમજણ હોવી જોઈએ. છોકરાઓ શું કહેવા માંગે છે એની સમજણ હોવી જોઈએ. સમજણ સંસારમાં સાર છે. ઉદક ઉષ્ણ જેવો આ સંસાર રે, ઉકળતા પાણી જેવો છે, એમાં સમજણ મોટું સાર છે. એમાં સમજણ મોટી સાર છે. ગુરુની પાસે સમજણ છે, માની પાસે સમજણ છે, જ્ઞાનીની પાસે સમજણ છે, જિજ્ઞાસુની પાસે સમજણ છે, મુમુક્ષુ પાસે પણ સમજણ છે. અને કૃપાળુ દેવે આત્મસિદ્ધિ આપી છે, શેના માટે આપી છે? સમજણ માટે જ આપી છો, કઈ જ્ઞાન માટે આપી છો મગજમાં રાખશો નહીં. જ્ઞાન અગાધ છે, આગમના જ્ઞાન ને આનું છે તેનું છે, દ્વાદશાંગીનું છે, નહીં હોય એ કઈ, પણ સમજણ છે સ્વરૂપની. બધા બોધ પાછળ જો સ્વરૂપની સમજણ હોય તો આખી આત્મસિદ્ધિ છે, સિદ્ધત્વ છે. સિદ્ધત્વ એ સમજણ છે. વિશેષ અવસર. Thank you.